એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ ની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. ઇતિહાસમાં અમુક ક્ષણો એવી હોય છે જ્યાં આખી દુનિયાનો નકશો, એનો ભવિષ્યનો માર્ગ જાણે બદલાઈ જવાની અણી પર હોય.
બરાબર, એકદમ કાંટાની અણી પર.
હા, કલ્પના કરો એક એવા દિવસની જ્યાં બે સામ્રાજ્યો, બે આખી દુનિયાઓ પહેલી વાર એકબીજાની સામે ઉભી છે
અને એકબીજાની આંખોમાં જોઈ રહી છે પણ સમજી નથી શકતી કે સામે કોણ છે.
બસ એ જ. આજની આપણી ચર્ચા મેક્સિકન લેખક આલ્વારો એનરિકની નવલકથા યુ ડ્રીમ્ડ ઓફ એમ્પાયર્સ પર છે, જે બરાબર આવી જ એક ક્ષણને કેદ કરે છે.
અને એ પણ માત્ર 24 કલાકના ગાળામાં.
હા, માત્ર 24 કલાક.
અને મારે ઉમેરવું જોઈએ કે આ કોઈ યુ નો સામાન્ય ઐતિહાસિક નવલકથા નથી.
ના, જરાય નહીં.
એનરિક ઇતિહાસના તથ્યો લે છે પણ પછી એની સાથે એવી રમત રમે છે જાણે કોઈ સંગીતકાર જૂના સૂરો લઈને કોઈ નવી જ ધૂન બનાવી રહ્યો હોય.
બહુ સરસ ઉપમા છે. વાર્તા આપણને લઈ જાય છે નવેમ્બર 1519માં.
હા, એઝટેક સામ્રાજ્યની ભવ્ય રાજધાની ટેનોચટિટલાનમાં. એ જ ઐતિહાસિક દિવસ જ્યારે સ્પેનિશ વિજેતા હર્નાન કોર્ટેઝ
અને મેક્સિકાના સમ્રાટ મોક્તેઝુમા દ્વિતીય,
હા, પહેલીવાર મળે છે.
બરાબર. પણ લેખક આપણને કોઈ યુદ્ધ કે સંઘર્ષની લાંબી ગાથા નથી સંભળાવતા, ખરું ને?
ના, બિલકુલ નહીં. એના બદલે એ આપણને જાણે એક બંધ ઓરડામાં લઈ જાય છે જ્યાં હવામાં તણાવ છે,
ગેરસમજ છે
અને એક બહુ જ અજીબ રાજદ્વારી કટોકટી ભળેલી છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે કેવી રીતે આ એક દિવસની વાર્તા દ્વારા લેખક આખા વિજયના ઇતિહાસ પર અને કદાચ માનવ સ્વભાવ પર પણ એક ઊંડી ટિપ્પણી કરે છે.
અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે લેખક આખી ઘટનાને ઊંધી કરી નાખે છે. સામાન્ય રીતે આપણે આ વાર્તા કોના દૃષ્ટિકોણથી સાંભળી છે?
વિજેતાઓના, સ્પેનિશ લોકોના.
બરાબર. પણ અહીં આપણે મેક્સિકન લોકોની આંખોથી આ નવા આવેલા મહેમાનોને જોઈએ છીએ અને એમને માટે આ સ્પેનિશ લોકો કોઈ મહાન યોદ્ધાઓ નથી.
તો કેવા દેખાય છે, મતલબ એમની નજરે?
એમની નજરે તો એકદમ વિચિત્ર, ગંદા લાંબી દાઢીવાળા, ધાતુના બખ્તરમાં સતત શેકાતા અને સોના માટે એક અતાર્કિક ભૂખ ધરાવતા લોકો.
એટલે આખી વાત સંસ્કૃતિઓના ટકરાવ કરતા વધુ એક મનોવૈજ્ઞાનિક ચેસની રમત જેવી લાગે છે.
એકદમ. અને આ રમતમાં બંને ખેલાડીઓ અલગ અલગ નિયમોથી રમી રહ્યા છે. કોઈને ખબર જ નથી કે સામા પક્ષની ચાલનો અર્થ શું છે.
બરાબર. તો ચાલો આ ચેસની રમતના બે મુખ્ય ખેલાડીઓની વાત કરીએ, મોક્તેઝુમા અને કોર્ટેઝ. આ પાત્રો પોતે પણ ઇતિહાસમાં દંતકથા જેવા બની ગયા છે. આપણે જ્યારે મોક્તેઝુમા વિશે વિચારીએ ત્યારે કેવા શાસકની છબી ઊભી થાય છે?
એક નબળા શાસકની, જેણે સરળતાથી હાર માની લીધી.
હા, અને જે અંધશ્રદ્ધાળુ હતો. શું આ નવલકથા એ જ છબીને સમર્થન આપે છે કે પછી તેને કોઈ નવો દ્રષ્ટિકોણ આપે છે?
જરાય નહીં. મને તો લાગે છે કે આ નવલકથાનું સૌથી ક્રાંતિકારી પાસું જ મોક્તેઝુમાનું પાત્રાલેખન છે.
અચ્છા.
અહીં તે કોઈ નબળા શાસક નથી પણ એક થાકેલા, બુદ્ધિશાળી અને ઊંડા દાર્શનિક રાજા છે.
થાકેલા?
આ તે ભવિષ્યવાણીઓના ભાર નીચે દબાયેલા છે. એવી ભવિષ્યવાણીઓ જેણે આ અજાણ્યા લોકોના આગમનની આગાહી કરી હતી પણ એમને ડર નથી લાગતો.
તો પછી શું અનુભવે છે?
એક પ્રકારનો લેખક જે શબ્દ વાપરે છે એ છે બ્રહ્માંડીય થાક, પ્રોફાઉન્ડ કોસ્મિક એક્ઝોસ્ટન.
વાહ, બ્રહ્માંડીય થાક.
જાણે કે તે કોઈ શત્રુ સામે નહીં પણ ઇતિહાસના એક અનિવાર્ય ચક્રનો સામનો કરી રહ્યા હોય. એ જાણે છે કે એક યુગનો અંત આવી રહ્યો છે
અને તે પોતે એ અંતના સાક્ષી બનવા માટે નિયત થયેલા છે.
બસ, એટલે જ એમનો સંઘર્ષ બાહ્ય નથી, આંતરિક છે, ભાગ્ય સાથેનો સંઘર્ષ.
અને આ જ કારણે તે સ્પેનિશ લોકોને રાજદૂત તરીકે નથી જોતા?
ના, તે અમને એક શ્રેણીની ભૂલ તરીકે જુએ છે, અ કેટેગરી એરર.
શ્રેણીની ભૂલ, એનો અર્થ શું થયો?
એટલે કે એવી કોઈ વસ્તુ જે તેના વિશ્વના નિયમોમાં, તેની સમજની દુનિયામાં બંધ બેસતી જ નથી.
અચ્છા.
હા, જાણે અસ્તિત્વના તર્કની બહારની કોઈ ચીજ એમની સામે આવીને ઊભી રહી ગઈ હોય જેનું કોઈ વર્ગીકરણ જ શક્ય નથી. આ લોકો કોણ છે?
દેવતાઓ,
દાનવો કે પછી માત્ર લાલચુ માણસો? મોક્તેઝુમા આ કોયડો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે, લડવાનો નહીં.
અને બીજી તરફ હર્નાન કોર્ટેઝ, શું તે ખરેખર ઇતિહાસના પાના પર દેખાય છે તેવો મહાન આત્મવિશ્વાસી વિજેતા છે?
ના, બિલકુલ નહીં. આ નવલકથા તો તેની વીરતાની છબીના ટુકડે ટુકડા કરી નાખે છે.
એમ?
તે કોઈ નાયક નથી, પણ ક્યુબામાં કાયદાથી ભાગી રહેલો એક હતાશ જુગારી છે.
હતાશ જુગારી?
હા, જેણે પોતાની બધી જ સંપત્તિ આ એક જ દાવ પર લગાવી દીધી છે, અને શારીરિક રીતે પણ તે સતત તાવથી પીડાય છે.
એટલે કે તેનો તાવ માત્ર શારીરિક નથી, પણ માનસિક પણ છે. જાણે કે તેની આખી યોજના જ એક તાવગ્રસ્ત સ્વપ્ન જેવી હોય.
બિલકુલ. આ તાવ તેની ભ્રમિત, શંકાશીલ અને સતત પતનની અણી પર રહેલી માનસિક સ્થિતિનું પ્રતીક છે.
અને એના પોતાના માણસો પણ એની સાથે નથી.
ના, એની સત્તા એના પોતાના માણસો પર પણ નબળી છે. એના કપ્તાનો અંદરોઅંદર લડી રહ્યા છે, બળવો કરવા તૈયાર છે. એટલે એ એક એવો અભિનય કરી રહ્યો છે જેની પટકથા એના નિયંત્રણની બહાર લખાઈ રહી છે.
તો એક તરફ ભવિષ્યવાણીમાં ડૂબેલો સમ્રાટ, બીજી તરફ તાવ અને હતાશાથી ઘેરાયેલો કેપ્ટન. આ બંને વચ્ચે તો ભાષા અને સંસ્કૃતિની એટલી મોટી ખાઈ છે કે સીધો સંવાદ લગભગ અશક્ય છે.
અને આ જ ખાઈને પૂરવાનું અશક્ય કામ મલિનજીનના ભાગે આવ્યું છે, જે ઇતિહાસમાં મલિનચે તરીકે પણ ઓળખાય છે.
હા,
અને તે માત્ર એક કડી નથી. આ નવલકથામાં તે બુદ્ધિ અને શક્તિનું સાચું કેન્દ્ર છે.
તે માત્ર એક દુભાષ્ય ન હતી, ખરું ને? એનું કામ શબ્દોના અનુવાદ કરતાં ઘણું વધારે હતું.
ઘણું વધારે. તે કુશળ રાજનીતિજ્ઞ છે, જે વાતચીતને દિશા આપે છે, એને આકાર આપે છે.
એટલે કે તે માત્ર શબ્દોનો અનુવાદ નથી કરતી?
ના, તે બે અલગ અલગ વિશ્વદૃષ્ટિનો અનુવાદ કરે છે. એ જાણે છે કે કોટેજની ધમકીને કેવી રીતે નરમ પાડવી,
અને મોક્તેઝુમાના દાર્શનિક જવાબને કેવી રીતે વ્યવહારુ બનાવવો.
બરાબર. લેખક તેને એક નાજુક શાંતિની એકમાત્ર શિલ્પકાર તરીકે વર્ણવે છે.
આ તો જાણે દોરડા પર ચાલવા જેવું થયું. એક તરફ એક એવી સંસ્કૃતિ જે સોનાને પવિત્ર માને છે,
સુશોભનની વસ્તુ,
અને બીજી તરફ એવી સંસ્કૃતિ જે તેને ચલણ અને સત્તાનું પ્રતીક માને છે. આ બે વચ્ચે તે કેવી રીતે સંતુલન જાળવતી હશે?
એની યાત્રા અસ્તિત્વ અને સ્વાયત્તતા માટેની એક સતત કસરત છે. એ જાણે છે કે પાયો તૂટી રહ્યો છે, કે આ શાંતિ ક્ષણભંગુર છે.
તે બંને પક્ષોને તેમના કરતાં વધુ સારી રીતે સમજે છે.
હા, અને એ જ એની શક્તિ પણ છે, અને એની કરુણતા પણ.
તો પાત્રોની આ જટિલ દુનિયા સાથે લેખકે આ 24 કલાકમાં તણાવ કેવી રીતે વધાર્યો છે, ચાલો એ દિવસની સફર પર નીકળીએ. મને તો એવું લાગે છે કે આ કોઈ ઐતિહાસિક વૃત્તાંત કરતાં એક થ્રિલર જેવું વધારે છે.
ચોક્કસ, વાર્તાનો પ્રવાહ એક થ્રિલર જેવો જ છે. દિવસની શરૂઆત થાય છે પહેલી મુલાકાતથી, જે સામાજિક અસ્વસ્થતાથી ભરેલી છે. એક બહુ યાદગાર દ્રશ્ય છે, જ્યાં કોર્ટેઝ યુરોપિયન શૈલીમાં મોક્તેઝુમાને આલિંગન કરવાનો પ્રયાસ કરે છે.
ઓ હા.
પણ સમ્રાટના અંગરક્ષકો તેને નમ્રતાથી અટકાવે છે. સમ્રાટને સ્પર્શ કરવાની મનાઈ છે.
આ એક નાની ઘટના છે, પણ એ સાંસ્કૃતિક ખાઈનો કેટલો મોટો સંકેત છે.
બરાબર.
એક માટે જે મિત્રતાની નિશાની છે, તે બીજા માટે અપમાન છે.
અને આ તો માત્ર શરૂઆત છે. પછી મોક્તેઝુમા મહેમાનોને પોતાનો ભવ્ય મહેલ બતાવે છે, પ્રાણી સંગ્રહાલય, પક્ષી ઘર.
અને સ્પેનિશ લોકોનું શું રિએક્શન હોય છે?
તેઓ શહેરની ભવ્યતા, તેના બગીચાઓ, તેની સ્વચ્છતા જોઈને ચકિત થઈ જાય છે. આ તેમના આદિમ અને જંગલી લોકો વિશેના પૂર્વગ્રહોને તોડી પાડે છે.
પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે, જ્યારે તેમને મંદિરોમાં લઈ જવામાં આવે છે.
હા, ત્યાં બધું જ બદલાઈ જાય છે.
શું જુએ છે તેઓ?
તેઓ લોહીથી લથપથ પૂજારીઓ, દિવાલો પર સુકાયેલા લોહીના ડાઘ અને માનવ બલિના પુરાવા જુએ છે.
ઓહ.
તેમના ખ્રિસ્તી મન માટે આ દ્રશ્ય એ વાતની પુષ્ટિ કરે છે કે તેઓ શૈતાનની ભૂમિમાં છે. જે થોડી ઘણી સમજણ અને આદરનો ભાવ જાગ્યો તો
તે ભય અને ઘૃણામાં ફેરવાઈ જાય છે.
એકદમ.
અને આ ભય તેમના ભવિષ્યના ક્રૂર કાર્યોને ન્યાયી ઠેરવવા માટેનું એક બહાનું પણ પૂરું પાડે છે. અમે તો અહીં સભ્યતા લાવવા આવ્યા છીએ.
બરાબર. આ પછી નવલકથાનું કેન્દ્રબિંદુ આવે છે.
શું?
એક ઉચ્ચ જોખમવાળો ભોજન સમારંભ. અહીં રાજદૂતી તણાવ ચરમસીમાએ પહોંચે છે.
કેવી રીતે?
વાતચીત, છૂપા ખતરા અને તપાસના સવાલોની તલવારબાજી બની જાય છે. કોર્ટેઝ, જે દારૂના નશામાં છે, તે વારંવાર સોના વિશે પૂછપરછ કરે છે,
જે મેક્સિકન ઉમરાઓ માટે અત્યંત વિચિત્ર અને અસંસ્કારી વર્તન હોવું જોઈએ.
હા, જાણે કોઈ મહેમાન તમારા ઘરે આવીને સીધું તમારી તિજોરી વિશે પૂછવા લાગે.
બરાબર, એવું જ.
અને આ બધું તો સપાટી પર ચાલી રહ્યું છે. પડદા પાછળ ષડયંત્રો ઘડાઈ રહ્યા છે. કોર્ટેઝના માણસો ખાસ કરીને પેડ્રો ધ અલ્વારાડો જેવા આક્રમક કપ્તાનો હવે ધીરજ ગુમાવી રહ્યા છે.
તેઓ શું કરવા માંગે છે?
તેઓ મોક્તેઝુમાને બંદી બનાવીને શહેર લૂંટી લેવા માંગે છે.
અને બીજી બાજુ મેક્સિકન દરબારમાં પણ બધા શાંત નથી, બરાબર ને?
ના, ત્યાં પણ ભાગલા પડ્યા છે. મોક્તેઝુમાનો ભાઈ કોઇતલા હાવવાક સ્પષ્ટપણે જુએ છે કે આ લોકો આક્રમણખોરો છે.
તો એ શું સલાહ આપે છે?
તે મોક્તેઝુમાને તેમના તરત જ મારી નાખવાની સલાહ આપે છે. પણ મોક્તેઝુમા એ હજી પણ પોતાની દાર્શનિક દુનિયામાં અને ભવિષ્યવાણીના અર્થઘટનમાં ખોયેલા છે. તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી.
અને પછી અંતની શરૂઆત થાય છે. એક એવી ઘટના બને છે જે આ નાજુક સંતુલનને હંમેશ માટે તોડી નાખે છે.
હા, વાર્તાનો વળાંક ધર્મ પરના સીધા સંઘર્ષથી આવે છે. કોર્ટેઝ તાવ અને ધર્માંધતાના આવેશમાં એક અકલ્પનીય માંગ કરે છે.
કઈ માંગ?
તે કહે છે કે શહેરના ગ્રેટ પિરામિડની ટોચ પરથી તેમના દેવતાઓની મૂર્તિઓ હટાવીને ત્યાં ક્રોસ અને વર્જિન મેરીની છબી સ્થાપિત કરવામાં આવે.
આ તો અંતિમ અપમાન થયું. આ માત્ર રાજકીય માંગ નથી.
ના,
આ તો તેમના અસ્તિત્વના, તેમની ઓળખના હૃદય પર પ્રહાર છે.
બરાબર. અને અહીં માલિનઝિન પણ કશું કરી શકતી નથી. આ માંગ એટલી ચરમસીમાની છે કે એનો કોઈ અનુવાદ કે સમાધાન શક્ય જ નથી.
તો વાતચીતના બધા દરવાજા બંધ?
હા, નવલકથા કોઈ ઐતિહાસિક લડાઈ બતાવતી નથી. તે દિવસના અંતે સમાપ્ત થાય છે જ્યાં પરિસ્થિતિ હવે સુધારી ન શકાય તેવી બની ગઈ છે.
શાંતિપૂર્ણ મુલાકાતનું સ્વપ્ન તૂટી ગયું છે
અને વિજયનું દુઃસ્વપ્ન શરૂ થવાની તૈયારીમાં છે.
એટલે લેખક આપણને બરાબર એ જ ક્ષણે લાવીને છોડી દે છે જ્યાં બધું જ બદલાઈ જવાનું છે. આ સ્પષ્ટ કરે છે કે આ કોઈ પરંપરાગત ઐતિહાસિક નવલકથા નથી.
તો આ એક દિવસની વાર્તા દ્વારા લેખક કયા ઊંડા વિષયોની શોધ કરી રહ્યા છે?
મને લાગે છે કે સૌથી મોટો વિષય છે વિશ્વદૃષ્ટિનો ટકરાવ.
વિશ્વદૃષ્ટિનો ટકરાવ?
હા, આ માત્ર બે સંસ્કૃતિઓનો ટકરાવ નથી, આ વાસ્તવિકતાના બે અલગ અલગ ખ્યાલોનો ટકરાવ છે. સ્પેનિશ લોકો માટે ઇતિહાસ શું છે?
એક સીધી રેખા, પાપ, મુક્તિ અને અંતિમ ચુકાદો. સમય આગળ વધે છે.
જ્યારે મેક્સિકન લોકો માટે સમય એક ચક્ર છે,
સર્જન અને વિનાશનું ચક્ર, જેનું પુનરાવર્તન થવાનું જ છે.
એટલે જ કદાચ મોક્તેઝુમા લડવાને બદલે આ ઘટનાને સ્વીકારવા તરફ વધુ ઢળેલા છે.
બરાબર. લેખકના શબ્દોમાં કહીએ તો તેઓ એક જ વાર્તામાં હતા જ નહીં.
વાહ.
તેઓ ભૌતિક રીતે એક જ જગ્યાએ છે, પણ માનસિક અને દાર્શનિક રીતે અલગ અલગ બ્રહ્માંડમાં જીવી રહ્યા છે.
અને બીજો વિષય?
બીજો મહત્વનો વિષય છે ઇતિહાસની અવિશ્વસનીયતા. નવલકથા એ વિચારને પડકારે છે કે ઇતિહાસનું કોઈ એક ઉદ્દેશ્યપૂર્ણ સત્ય હોય છે.
હા, તે બતાવે છે કે ઇતિહાસ તાવ, અપચો, અહંકાર અને ખોટા અનુવાદોથી પણ એટલો જ ઘડાય છે જેટલો મોટી રણનીતિઓથી.
બિલકુલ. કોર્ટેઝ જે અહેવાલો સ્પેનના રાજાને મોકલે છે તે શું છે? એ તો સ્વપ્રશંસા માટેનો પ્રચાર જ છે.
સાચી વાત.
અને આ બધાની વચ્ચે ભાષા અને ગેરસમજની ખાઈ માલિનઝિનની પ્રતિભા છતાં આખરે સંચાર નિષ્ફળ જાય છે. કારણ કે અમુક વસ્તુઓ એવી હોય છે જેનો અનુવાદ શક્ય જ નથી.
આ વાર્તાની કરુણતા એમાં જ રહેલી છે. આ ઊંડા વિષયોને રજૂ કરવા માટે લેખકની શૈલી પણ ઘણી અનોખી છે, ખાસ કરીને જે રીતે કથનકાર વાર્તા કહે છે.
હા, કથાકાર ત્રીજા પુરુષમાં છે, પણ તે કોઈ તટસ્થ અદ્રશ્ય નિરીક્ષક નથી.
ના, એ તો ઘણો આધુનિક છે.
હા, વ્યંગાત્મક છે અને ઘણીવાર વાચક સાથે સીધી વાત કરતો હોય તેવું લાગે છે. તે ઐતિહાસિક સ્ત્રોતો પર પણ કટાક્ષ કરે છે, જાણે કહેતો હોય કે જુઓ આ લોકોએ ઇતિહાસને કેવી રીતે પોતાની રીતે લખ્યો છે.
અને એનેક્રોનિઝમનો ટ્લુંગ, પાત્રોના વિચારોમાં આધુનિક ગાળો અને મનોવૈજ્ઞાનિક ખ્યાલોનો ઉપયોગ, જેમ કે એક તંગ રાજદ્વારી વાટાઘાટને પાત્રના મનમાં ક્લસ્ટર ફક તરીકે વર્ણવવામાં આવે છે, આ થોડું વિચિત્ર લાગે છે.
હા, પણ એની પાછળ એક ચોક્કસ હેતુ છે.
શો?
એનો હેતુ બમણો છે. પ્રથમ, તે ઐતિહાસિક પાત્રો અને આપણી વચ્ચેનું 500 વર્ષનું અંતર ઘટાડી દે છે. તેઓ અચાનક આજના અને સંબંધિત લાગે છે. આપણે તેમના મનની ગડમથલને તરત જ સમજી શકીએ છીએ.
અચ્છા, અને બીજો હેતુ?
અને બીજું, તે એ થીમ ઉજાગર કરે છે કે લાલચ, ભય, મહત્વાકાંક્ષા અને અરાજકતા જેવી માનવ વૃત્તિઓ શાશ્વત છે.
એ બદલાતી નથી.
ના, એ સમય પણ પરિસ્થિતિ એટલી જ ગૂંચવાયેલી હતી જેટલી આજે કોઈ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં હોઈ શકે છે.
અંતે આ નવલકથા આપણને ખોયાયેલી દુનિયા માટેના ઊંડા શોક સાથે છોડી જાય છે અને એ સવાલ પૂછવા મજબૂર કરે છે કે ઇતિહાસ કોના દ્વારા અને કેવી રીતે લખાઈ શકે છે.
તે એ પણ દર્શાવે છે કે મહાન ઐતિહાસિક ઘટનાઓ ઘણીવાર માનવીય કલ્પનાની નિષ્ફળતા, સાંસ્કૃતિક ગેરસમજ અને અતૂટ લાલચના પાયા પર બનેલી હોય છે.
આ નવલકથા એ વિચારવા પર મજબૂર કરે છે કે ઇતિહાસ જે રીતે બન્યો તે એકમાત્ર સંભવિત રસ્તો નહોતો. તે આપણને એક એવા જો અને તો પર વિચારવા માટે છોડી જાય છે.
હા, કે જો તે 24 કલાકમાં થોડી વધુ સમજ અને થોડી ઓછી લાલચ હોત
તો શું દુનિયાનો ઇતિહાસ અલગ હોત?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.